જય જીનેન્દ્ર બધાને. આપણે પારલા જૈન મંદિર અંતર્ગત શ્રી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો ક્લાસ ચાલે છે. આપણે મંગલાચરણ માટે બધા હાથ જોડી લઈશું.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો અજાયાણમ, નમો લોયે સર્વસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
જો જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય આપણો ચાલે છે, એમાં દસમો અધિકાર, મોક્ષ માર્ગ અધિકાર, એની ચર્ચા આપણી ચાલુ છે. મોક્ષ માર્ગ અધિકારમાં આપણે પાંચ ભાવનો વિશેષ ટોપિક અહીંયાથી ઉપાડ્યો છે, ક્વેશ્ચન નંબર 174 થી. જેની પાસે જો પ્રશ્નોત્તર માળાની પુસ્તક હોય તો પાનો નંબર 341 છે, ક્વેશ્ચન 174 છે. જીવના પાંચ અસાધારણ ભાવ, આની ચર્ચા આપણે લાસ્ટ ક્લાસમાં, આપણે 2-3 અઠવાડિયાનો ગેપ થઈ ગયો ને, થોડું વધારે ડિટેલમાં રિવિઝન કરશું. જીવના પાંચ અસાધારણ ભાવની ચર્ચા ચાલુ છે, બરાબર. તો જીવના પાંચ અસાધારણ ભાવ એનો શું મતલબ? અસાધારણ ભાવ કેમ કહેવામાં આવે છે? જો વિશ્વના 6 દ્રવ્ય છે, બરાબર, એ 6 દ્રવ્યમાંથી આ જીવના ભાવ છે, એ તો ક્લિયર થયું જીવના શબ્દથી, બરાબર. અસાધારણ ભાવનો શું મતલબ? જેવી રીતના આપણે ગુણો 2 પ્રકારના જોયા હતા, સામાન્ય અને વિશેષ, બરાબર, એવી જ રીતે અહીંયા ભાવો એ પણ 2 પ્રકારના છે ને. અમુક ગુણની પર્યાયો જે થાય છે એ સામાન્ય ભાવ છે, અને વિશેષ ભાવો જે ફક્ત જીવમાં જ થાય છે, બીજા કોઈ દ્રવ્યમાં થતા નથી, માટે તેને અસાધારણ ભાવ કહેવામાં આવે છે. તો વિશ્વના જેટલા પણ જીવ છે, અનંત અનંત જીવ દ્રવ્ય છે, એ અનંત જીવ દ્રવ્યમાં આવા ભાવો જોવામાં આવે છે, માટે તેને જીવના અસાધારણ ભાવ કહેવામાં આવે છે, બરાબર. હવે જો એની પછીના ક્લાસમાં આપણે ભાવ શબ્દ માટે જીનાગમમાં વપરાતા 9 જુદા જુદા અર્થ આપણે જોયા હતા. જીનવાણીમાં ભાવ શબ્દ માટે જુદા જુદા મીનિંગ આવે છે, મતલબ કે જુદા જુદા મીનિંગમાં ભાવ શબ્દ વાપરવામાં આવે છે. ભાવનો શું મતલબ? તો જો ચિત સ્વભાવાય ભાવાય, ભાવાય ભવવું, હોવું, અસ્તિત્વમાં હોવું, જેની સત્તા હોવી, એને પણ ભાવ કહેવામાં આવે છે. આ વિશ્વમાં જે પદાર્થની સત્તા છે તો એને પણ ભાવ કહેવામાં આવે છે. ગુણ અને પર્યાય એ બેઉને પણ ભાવ, સ્વભાવ આપણે કહીએ ને, જીવનો સ્વભાવ, તો ગુણ અને પર્યાય એ બેઉને મળીને પણ ભાવ કહેવામાં આવે છે. ચિત્તમાં ઉત્પન્ન થવાવાળા વિકારી પરિણામ, જે રાગ દ્વેષના ભાવ છે, એને પણ ભાવ કહેવામાં આવે છે, બરાબર. પછી જીવના ભાવને 3 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે, શુદ્ધ ભાવ, શુભ ભાવ અને અશુભ ભાવ, બરાબર. હવે આમાં શુદ્ધ ભાવમાં બધા જ ગુણોની પર્યાય લઈ લેવાનો, અને શુભ ભાવમાં જે ચારિત્ર ગુણ અને એની સાથે સાથે શ્રદ્ધા, અને અશુભ ભાવમાં પણ ચારિત્ર ગુણ સાથે સાથે શ્રદ્ધા, એ જાતના બધા ભાવોનું પરિણમન લેવાનું, બરાબર. પછી 5મો, પંચાસ્તિકાય સંગ્રહની 107મી ગાથાની સમય વ્યાખ્યા ટીકામાં ભાવ શબ્દનો ઉપયોગ 9 પદાર્થના અર્થમાં પણ કરવામાં આવ્યો છે. જે આપણે 7 તત્વ અને 9 પદાર્થ જોઈએ છે ને, તો એ 9 પદાર્થના રૂપમાં પણ ભાવ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અનંત ધર્માત્મક વસ્તુની વિદ્યમાનતાના અર્થમાં પણ ભાવ શબ્દનો, એટલે કે અસ્તિત્વમાં. પછી સ્વચતુષ્ટયમાં પણ ભાવ શબ્દ આવે છે. દ્રવ્ય ગુણ પર્યાય અને ઉત્પાદ વ્યય દ્રવ્ય, એના અર્થમાં પણ ભાવ શબ્દ આવે છે. અને આ છેલ્લું, કર્મથી કર્મ સાપેક્ષ જીવના પરિણામ એને પણ ભાવ કહેવામાં આવે છે. જો આ જીવના પાંચ અસાધારણ ભાવની જે આપણે ચર્ચા કરીએ છીએ એમાં આ છેલ્લો અર્થ આપણે લેવાનો છે, કર્મ સાપેક્ષ જીવના પરિણામ તેને ભાવ કહેવામાં આવે છે. બરાબર. તો અહીંયા હવે જીવના પરિણામમાં શું લેવું, જો આ વિચાર કરવા લાયક વસ્તુ છે કે જીવના પાંચ અસાધારણ ભાવ કીધા તો એમાં દ્રવ્યરૂપ ભાવ પણ આવી ગયા અને પર્યાયરૂપ ભાવ પણ આવી ગયા. બરાબર. એમાં જીવના ગુણોની પર્યાય પણ આવી ગઈ અને એમાં જીવના ગુણો પોતે પણ આવી ગયા જે કર્મની ઉપાધિથી નિરપેક્ષ છે. એટલે આ ભાવ અહીંયા જીવના પાંચ અસાધારણ ભાવ કહેતા એમાં દ્રવ્ય ગુણાત્મક અને પર્યાયાત્મક બધું જ આખી સત્તા જ એમાં આવી જાય છે. બરાબર. તો જો આટલી ચર્ચા આપણી પહેલા અત્યાર સુધી થઈ ગઈ છે, હવે આજે આપણે જે પાંચ ભાવો છે એના નામ એની પરિભાષા એ સમજવાની આપણે કોશિશ કરશું. જો આપણે પહેલા 174 ક્વેશ્ચન વાંચી લીધો હતો પ્રશ્નોત્તર માળામાંથી, તો પણ ફરીથી એકવાર વાંચીએ છે. જીવના અસાધારણ ભાવો કેટલા છે? તો જવાબ, જીવના અસાધારણ ભાવ પાંચ છે. ઔપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોપશમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. આ પાંચ ભાવો જીવના નિજ ભાવ છે. જીવ સિવાય બીજા કોઈમાં તે ભાવ હોતા નથી. બરાબર. જો જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી માટે તે અસાધારણ ભાવ છે. બરાબર. એ નિજ ભાવ છે, જીવના નિજ ભાવ છે, એટલે કે જીવના અસાધારણ ભાવ છે. બરાબર. અને કેટલા છે? તો પાંચ પ્રકારના છે. કયા કયા છે? ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને પારિણામિક. બરાબર. આ પાંચ પ્રકારના જીવના અસાધારણ ભાવોની ચર્ચા આપણે કરશું. જો આ પાંચ જ પ્રકાર કેમ લીધા એ પણ આપણે વિચાર કરીએ, તો આપણે પહેલા એ જોયું કે કર્મની જે સત્તા છે, કર્મની 10 પ્રકારની અવસ્થા છે. એ 10 પ્રકારની અવસ્થામાં જ્યાં કર્મનો ઉદય આવે છે, કર્મનો ઉદય આવે છે, તો એ ઉદય આ ચાર પ્રકાર રીતે આવી શકે છે. કે કાં તો એક કર્મનો સામાન્ય ઉદય આવી જાય, અથવા કર્મનો ક્ષયોક્ષમ રીતે ઉદય આવે, અથવા કર્મનો ઉદય ન હોય પણ સત્તામાં હોય એટલે ઔપશમ રીતે ઉદય, ઔપશમિક રીતે છે ઉદય નથી એમ, અથવા તો ક્ષય જ થઈ ગયો છે કે હવે કર્મ છે જ નહીં સત્તામાં તો ઉદય ક્યાંથી આવે. એ રીતે કર્મની અવસ્થા રૂપ જે ઉદયને રિલેટેડ છે તો એના ચાર જુદા જુદા ભાવો હોઈ શકે. અને પાંચમું પારિણામિક ભાવ, કે જે કર્મની કોઈ પણ અવસ્થાથી સ્વતંત્ર છે, કર્મની કોઈ પણ અવસ્થાથી સ્વતંત્ર છે તેને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એટલે જીવના પાંચ અસાધારણ ભાવ ગણવામાં આવ્યા છે. હવે જો એ પણ વિચાર કરીએ આપણે કે આ જે કર્મ છે ને, એક કર્મમાં એક બંધ થાય છે, એક ઉદય થાય છે અને એક સત્તા છે. એ કર્મની સત્તા છે. બંધ એટલે કે જીવ વિકારી પરિણામ કરે ત્યારે કર્મનું બંધાવું થાય છે. જ્યાં એક વિકારી પરિણામ અનુસાર કર્મ જીવની સત્તામાં અમુક કાળ સુધી રહે છે અને જ્યારે એની અવસ્થા એની સત્તાનો ટાઈમ, એની સ્થિતિ પૂરી થઈ જાય તો કર્મ ઉદયમાં આવે છે. ઉદયમાં આવે છે એટલે કે હવે અકર્મરૂપ થઈને ખરી જાય છે. અકર્મરૂપ થઈને ખરી જાય ત્યારે જીવને કર્મનું ફળ મળ્યું એમ કહેવામાં આવે છે, એમ કહેવાનો ઉપચાર છે. બરાબર. ખરેખર જીવને ક્યારે કઈ કર્મનું ફળ મળતું જ નથી. જીવ પોતાના પરિણામ સ્વતંત્ર રીતે કરે છે, કર્મ પોતાના પરિણામ સ્વતંત્ર રીતે કરે છે. એવું હોવા છતાં એક કહેવાની પદ્ધતિ શું છે કે જ્યારે કર્મનો ઉદય આવ્યો ત્યારે કર્મ એના ફળ આપીને જાય છે. બરાબર. લૌકિક રીતે કહેવાની પદ્ધતિ છે. આ કહીને કહેવાનું પ્રયોજન શું છે કે આ જે પાંચ અસાધારણ ભાવ જે કીધા જીવના, એ પાંચ અસાધારણ ભાવનો સંબંધ એ કર્મના ઉદય સાથે છે, કર્મના બંધ સાથે કે કર્મની સત્તા સાથે નથી. ફરીથી જો આ પાંચ અસાધારણ ભાવ જે કીધા એનો સંબંધ કર્મના ઉદય સાથે છે. કર્મના બંધ કેની સત્તા સાથે નથી. કર્મના ઉદયમાં જયારે ઉદય આવી જાય તો ઔદયિક ભાવ કહેવાય. જયારે અમુક જાતનો ઉદય આવે એને ક્ષયોક્ષમ કહેવાય. હવે ક્ષયોક્ષમ શું છે આપણે જોશું તો એને ક્ષયોક્ષમિક ભાવ કહેવાય. સત્તામાં તો છે પણ ઉદય ન આવે તો એને ઉપશમિક કહેવાય. અને હવે સત્તામાં જ નથી તો ઉદય ક્યાંથી આવશે, માટે એને ક્ષય કહેવામાં આવે છે. અને પાંચમું કે કર્મની જે પણ તમારી આપણી રમત હોય એ રમતથી સ્વતંત્ર, ટોટલી નિરપેક્ષ, એને કોઈ સંબંધ વગરના, અથવા તો કર્મની જે પણ અવસ્થા હોય એમાં એવા ને એવા જ રહેવા વાળા એવા જીવના અમુક જુદા પરિણામ, જેને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. આ જાતના પાંચ ભાવો એની ચર્ચા આપણે હવે શરૂ કરશું. જો હવે ક્વેશ્ચન 175 માં જઈએ છે. ઔપશમિક ભાવ કોને કહે છે? 175 ઔપશમિક ભાવ કોને કહે છે? ઔપશમિક એટલે શું? જ્યારે કર્મનો ઉપશમ થાય ત્યારે જીવના જે ભાવ હોય તેને ઔપશમિક ભાવ કહે છે. હવે ઉપશમનો મતલબ શું, જો એ થોડું સમજીએ આપણે. પહેલા સમજી લઈએ પછી વાંચશું બુકમાંથી. હા, જો જીવ પોતાના આત્મા સન્મુખ પુરુષાર્થ સહિત, જીવ જ્યારે પોતાના આત્મ સન્મુખ પુરુષાર્થ કરે છે તો એવી વિશુદ્ધ અવસ્થામાં, એવી વિશુદ્ધ અવસ્થામાં કર્મનો જે ઉદયનો પ્રવાહ દર સમય ચાલુ છે, કર્મ દર સમય બંધાય છે અને દર સમય ઉદયમાં આવે છે. કેમ કે જીવના અશુદ્ધ પરિણામ, વિકારી પરિણામ, રાગ દ્વેષના પરિણામ દર સમયે ચાલુ છે. તો દર સમય કર્મ બંધાય છે અને દર સમય ઉદયમાં આવે છે. પણ જીવ પોતાના આત્મ સન્મુખ પુરુષાર્થથી જયારે જીવનું આખું ફોકસ, જે એનો આખો ઉપયોગ પોતાના આત્મ સન્મુખ થાય છે તો એને શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. શુદ્ધ ઉપયોગ એટલે શું? જેને સમ્યક દર્શન કહીએ, આત્માનો અનુભવ કહીએ, એનો એની જ્ઞાનની સ્થિરતા જીવની પોતાના આત્મામાં એવી લીન થઈ જાય છે તો એને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. એવી અવસ્થામાં, એવી શુદ્ધ ઉપયોગ રૂપ અવસ્થામાં આ કર્મનો ઉદય જે થાય છે એ કર્મનો ઉદય દબાઈ જાય છે. દબાઈ જાય છે એટલે રોકાઈ જાય છે. જીવના આત્મસન્મુખ પુરુષાર્થથી જીવમાં, જો જીવની પર્યાયમાં દર સમય વિકારી પરિણામ થાય છે, હવે એ વિકારી પરિણામની સામે અહીંયા કર્મનો ઉદય ચાલુ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને, તો જ્યાં જીવના વિકારી પરિણામ ત્યાં કર્મનો ઉદય. હવે જીવે પોતાના આત્મસન્મુખ પુરુષાર્થથી પોતાની પર્યાયમાં વિકારી પરિણામને રોકી દીધા, વિકારી પરિણામને દબાવી દીધા. તો હવે જ્યાં જીવની પર્યાયમાં વિકારી પરિણામ જ નથી તો કર્મનો ઉદય કેવી રીતના ચાલુ રહેશે? તો એ અમુક ક્ષણ માટે, એક અંતરમુહૂર્ત માટે, એમ સમજો ને ફ્રેક્શન ઓફ અ સેકન્ડ માટે જીવના વિશુદ્ધ પરિણામોના નિમિત્તથી કર્મનો ઉદય રોકાઈ જવો, દબાઈ જવો, ટેમ્પરરીલી એને સ્ટોપ થવો, એને ઉપશમ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? જીવના પુરુષાર્થથી, જીવના આત્મસન્મુખ પુરુષાર્થથી એના વિશુદ્ધ પરિણામના નિમિત્તે કર્મનો ઉદય દબાઈ જવો, એને ઉપશમ કહેવામાં આવે છે. હવે જ્યારે કર્મનો ઉપશમ થાય ત્યારે જીવના જે વિશુદ્ધ પરિણામ છે તેને ઔપશમિક ભાવ કહેવામાં આવે છે. ખ્યાલ આવે? જો જીવના પરિણામ અને કર્મના ઉદયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જો ફરીથી આપણે બેઝિકથી એકદમ સમજવાની કોશિશ કરીએ, ખરેખર તો જીવના પરિણામ અને કર્મના ઉદયને કોઈ સંબંધ નથી, બે સ્વતંત્ર રીતે ચાલે છે. જીવના પરિણામ પોતાની યોગ્યતાથી થાય છે, કર્મના ઉદય પોતાની યોગ્યતાથી થાય છે. આવું હોવા છતાં એવો જ વિચિત્ર સંયોગ જોવામાં આવે છે કે જેવા જેવા જીવના પરિણામ છે અહીંયા એવો જ એવો જ કર્મનો ઉદય જોવામાં આવે છે. જીવ ગુસ્સો કરે તો અહીંયા એ જાતના તીવ્ર ગુસ્સાના કર્મના ઉદય છે. જીવ શાંત પરિણામ કરે, પુણ્યભાવ કરે તો એવા એવા અહીંયા કર્મના ઉદય છે. એવા જ એવા જ સંજોગો જોવામાં આવે છે. હવે જ્યારે જીવ પોતાના આત્મસન્મુખ પુરુષાર્થથી પોતાની પર્યાયમાં વિશુદ્ધિ પ્રગટ કરે છે, એને રાગદ્વેષના પરિણામ એક ક્ષણ માટે થતા નથી, એના મિથ્યાત્વના ભાવ રોકાઈ જાય છે, એવી વિશુદ્ધ અવસ્થામાં કે જ્યારે જીવ પોતાના આત્માનો અનુભવ કરી રહ્યો છે ત્યારે કર્મમાં શું થાય છે કે આ કર્મમાં મિથ્યાત્વનો ઉદય દર સમયે ચાલુ હતો, એ સમય માટે હવે દબાઈ જાય છે, રોકાઈ જાય છે. હવે ત્યાં કર્મનો ઉદય જ નથી, ત્યાં મિથ્યાત્વનો ઉદય જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હવે મિથ્યાત્વનો ઉદય જ નથી તો અહીંયા જીવના વિશુદ્ધ પરિણામ છે. તો એ મિથ્યાત્વનો ઉદય નથી, એ કર્મનું ઉદયમાં આવવું દબાઈ ગયું છે, એને ઉપશમ કહેવાય છે. અને આ બાજુ જીવના જે વિશુદ્ધ પરિણામ છે એને જીવના વિશુદ્ધ પરિણામને ઔક્ષમિક ભાવ કહેવામાં આવે છે. જો હવે આપણે પરિભાષા બુકમાંથી વાંચીએ છીએ. જો ક્વેશ્ચન 175, ઔક્ષમિક ભાવ કોને કહે છે? કર્મોના ઉપશમ સાથે, જો કર્મોના ઉપશમ સાથે સંબંધવાળો આત્માને જે ભાવ થાય છે તેને ઔક્ષમિક ભાવ કહે છે. ફરીથી, કર્મના ઉપશમ સાથે સંબંધવાળો આત્માનો જે ભાવ તેને ઔક્ષમિક ભાવ કહે છે. આ બાજુ કર્મનો ઉપશમ છે અને આ બાજુ આત્માના જે ભાવ વિશુદ્ધ ભાવ છે તેને ઔક્ષમિક ભાવ કહે છે. બરાબર. જો નીચે મોક્ષ શાસ્ત્ર એટલે કે તત્વાર્થ સૂત્રનું રેફરન્સ આપ્યું છે એ પણ વાંચીએ. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને જડ કર્મનું પ્રગટ રૂપ ફળ જડ કર્મમાં ન આવવું તે કર્મનો ઉપશમ છે. ફરીથી જો વાંચીએ, આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને, ત્યાં નિમિત્ત કોનું થયું? આત્માના પુરુષાર્થનું. જ્યાં જીવે પોતાની મહેનતથી, પોતાના પુરુષાર્થથી એવો ભાવ પ્રગટ કર્યો કે જેમાં કોઈ વિકારી પરિણામ છે જ નહીં. જો વિકારી એટલે કઈ જાતના નથી, મિથ્યાત્વના નથી, અનંતાનુબંધી કશાય ચોપડીના નથી, હજી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજ્વલન આદિ હોય પણ શકે, ન બી હોય. સંજ્વલન તો હોય જ, કેમ કે સીધો મિથ્યાત્વથી વિતરાગી નથી થતા. કદાચ પહેલાથી ચોથા ગુણસ્થાનમાં જાય તો ત્યાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીના પરિણામ નથી. પહેલાથી પાંચમામાં જાય તો ત્યાં મિથ્યાત્વ સાથે અનંતાનુબંધી ને અપ્રત્યાખ્યાનાવરણના પરિણામ નથી. અને પહેલાથી સાતમા ગુણસ્થાનમાં સીધા જવાના હોય જીવ તો ત્યાં મિથ્યાત્વ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ આટલા કશાયના પરિણામ નથી. તો સામે કર્મમાં પણ એ એ જાતની અવસ્થા જોવામાં આવે છે. જીવમાં જેટલી વિશુદ્ધિ છે એટલી જ ત્યાં કર્મમાં કર્મ દબાયેલા છે. હવે એમાં પણ પાછું વિશેષ છે, કયા કર્મ દબાય છે, કયા કર્મની જે ચારિત્ર મોહનીય છે ને, તો એમાં કર્મની એમ કે સંક્રમણ થઈને બીજામાં કન્વર્ટ થઈ જાય છે, એમાં આપણે હમણાં નથી જતા. પણ જ્યાં જીવની જેટલી વિશુદ્ધિ છે એટલા પ્રમાણમાં કર્મનું દબાવવું થાય છે, તો એને ઔપશમિક ભાવ અને કર્મનો ઉપશમ કહે છે. બરાબર. અહીંયા મારે એક પોઈન્ટ નોટ કરાવડાવવો છે તમને. લોકો શું ડરે છે કે કર્મ મને આવું કરી નાખશે, કર્મ મને આમ નુકસાન કરશે, કર્મ મને આવા ભાવ કરાવી દે છે. જો આ ઔપશમિક ભાવને સમજવાથી એક વસ્તુ એકદમ ક્લિયર થઈ જાય છે કે કર્મ જીવને કંઈ કરાવી શકતું નથી, ઉલટું જીવના વિશુદ્ધ પરિણામથી કર્મમાં એવા ફેરબદલ થઈ જાય છે અને કર્મમાં પણ આવી ઉપશમરૂપ અવસ્થા જોવામાં આવે છે. બરાબર કે નહીં? આપણને શું લાગે છે, પેલા નિર્ગતિ નિકાચિત એ બધા જાતના કર્મ છે, મને કેટલા હેરાન કરશે, હવે મારે તો બંધાઈ ગયા છે એટલે ભોગવીએ જ છૂટકો છે, આવી બધી વાતો જે કરવામાં આવે છે એ કોઈક અપેક્ષાથી કોઈક એંગલથી કરવામાં આવે છે, સાવ ખોટી બી નથી. કેમ કે જે નિર્ગતિ ને નિકાચિત કર્મ બંધાયા છે તો એને એનું ઉત્કર્ષણ અપકર્ષણ અથવા સંક્રમણ ઉદીર્ણ નથી થતા. તો જો મિથ્યાત્વ અવસ્થામાં જીવ રહે તો ભોગવવા જ પડે ને, બીજે ક્યાં જાય તે કર્મ. પણ જો જીવ પોતાના પુરુષાર્થપૂર્વક વિશુદ્ધિપૂર્વક સમ્યક દર્શન આદિ પ્રગટ કરે છે તો ત્રણ કરણ પરિણામમાં એ બધા કર્મ પણ ઉપર નીચે થઈને ભૂકા બોલાઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો વાત આપણી શું ચાલે છે કે જીવના વિશુદ્ધ પરિણામનું નિમિત્ત પામીને કર્મમાં જે પ્રકારના ઉથલપાથલ થયા અને એમાં પણ જીવના અત્યંત વિશુદ્ધ પરિણામથી જ્યાં પર્યાયમાં વિકારી ભાવ થયા જ નહીં, તો આ બાજુ કર્મનો ઉદય તો ચાલતો હતો દર સમય અને સત્તામાં તો છે, તો કઈ એક ક્ષણમાં અહીંયા વિકારી પરિણામ થયા જ નહીં, પણ અહીંયા કઈ કર્મ એક ક્ષણમાં કઈ વયા નથી જવાના, ગાયબ નથી થવાના, તો એક સમય માટે કર્મનો ઉદય ન આવવો, એ કર્મનું દબાઈ જવું, એમ કહેવાય દબાઈ જવું, બાકી કઈ દબાયા નથી, બસ એ જે ઉદયમાં આવવાના હતા એ ઉદયમાં ન આવ્યા, એ ત્યાં ત્યાં જ રહ્યા અને એ કહેવાય દબાઈ ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? એને ઉપશમ કહેવામાં આવે છે અને આ બાજુ જીવના ભાવોને ઔપશમિક ભાવ કહેવામાં આવે છે. જો જીવના પાંચ અસાધારણ ભાવ કોને કહે છે કે કર્મની અવસ્થાના નિમિત્ત પામીને જીવના જે ભાવો છે એનું વર્ણન કરવું, એનું ક્લાસિફિકેશન કરવું, તેને જીવના પાંચ અસાધારણ ભાવ કહે છે. આમ તો જીવના ભાવો અસંખ્યાત લોક પ્રમાણ માત્ર જુદા જુદા છે. ક્યારેક આપણને ગુસ્સાના પરિણામ આવે, ક્યારેક હસવાના આવે, ક્યારેક દુઃખના આવે, રડવાના આવે, તો આ બધા પરિણામોના જે વેરિએશન, જે જુદા જુદી જાત છે ને બધા પરિણામની, તો એવી જુદી જુદી જાત કેટલી જીવના પરિણામોની, તો અસંખ્યાત લોક પ્રમાણ માત્ર જુદી જુદી જાતો છે. પણ હવે એને સમજવા માટે કોઈક ઈઝી રીતે એને ક્લાસિફાય કરવું પડે કે નહીં? તો એને ક્લાસિફાય કરવાની એક પદ્ધતિ, એને કહેવાય પાંચ અસાધારણ ભાવ. તો કઈ પદ્ધતિથી ક્લાસિફાય કર્યું કે આ બાજુ જ્યાં જીવના પરિણામ અને કર્મને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તો કર્મની ઉદયરૂપ અવસ્થામાં કેવી અવસ્થા બને છે એને અનુસાર જીવના ભાવોના પાંચ ભેદ પાડ્યા. તો પહેલું થયું ઔપશમિક ભાવ, કે આ બાજુ કર્મનો ઉપશમ છે ત્યારે જીવના જે વિશુદ્ધ પરિણામ છે તેને ઔપશમિક ભાવ કહે છે. બરાબર. એના પછી કર્મનો ક્ષય અને જીવના ક્ષાયિક ભાવ, હવે એની આપણે ચર્ચા લઈએ છીએ. જો ક્વેશ્ચન 176, ક્ષાયિક ભાવ કોને કહે છે? એનો જવાબ, કર્મનો સર્વથા નાશ સાથેના સંબંધ વાળો આત્માનો જે અત્યંત વિશુદ્ધ ભાવ પ્રગટ થાય તેને ક્ષાયિક ભાવ કહે છે. જો અહીંયા હવે ફરક શું પાડ્યો, ઉપર કહ્યું હતું કે જીવ પોતાના પુરુષાર્થ પૂર્વક જે વિશુદ્ધ ભાવ પ્રગટ કરે છે ત્યાં વિકાર ઉત્પન્ન ન થયો એને ઔપશમિક ભાવ કીધો હતો. અહીંયા કીધું કે જીવ પોતાના પુરુષાર્થ પૂર્વક, પોતાના આત્મસન્મુખ પુરુષાર્થથી, જ્યાં પોતાની પર્યાયમાં વિકારનો સંપૂર્ણ નાશ કરે છે, તો એવા અત્યંત વિશુદ્ધ પરિણામને ક્ષાયિક ભાવ કહે છે. અને આ બાજુ કર્મમાં અહીંયા જીવે વિકારનો સંપૂર્ણ નાશ કર્યો, સંપૂર્ણ નાશ કર્યો તો હવે સામે કર્મનો પણ સંપૂર્ણ નાશ થયો, સત્તામાંથી જ પૂરેપૂરા નાશ થઈ ગયા. ખ્યાલ આવે છે ને? જો એમ સમજો, આપણી પાસે પાણીની ટાંકી છે, બરાબર. એમાં ઉપર એક ઉપર નળ છે જેમાંથી પાણી અંદર આવે છે. કેટલા નળ છે? તો આઠ નળ છે, આઠ કર્મના આઠ નળ. અને નીચેના આઠ કર્મના આઠ નળ ખુલ્લા છે. ઉપરથી પાણી આવે છે, નીચેથી પાણી જાય છે, અને વચમાં પાણી ભરેલું રહે છે, બરાબર. એવી જ રીતે જીવમાં પેલા આઠ કર્મ આવે છે, અહીંયાથી આઠ કર્મનો ઉદય થઈ જાય છે, અને વચમાં તો એ કર્મ ભરેલા છે. દર સમય અનંત પરમાણુ બંધાય છે અને દર સમય અનંત ખરી જાય છે, તો એ વચમાં અનંતાનંત પરમાણુ ભરેલા છે. હવે કોઈક એક સમયે અથવા કોઈક એક અંતર મુહૂર્તમાં પહેલા જીવે પુરુષાર્થ કરીને પેલા નીચેના નળને આમ દબાવી દીધા, આમ બંધ કરી દીધા. કેવી રીતના બંધ કર્યા? દબાવીને બંધ કર્યા. તો શું થયું? કે અંદર પાણી તો છે એ જાતનું, પણ અહીંયાથી દબાવ્યું એટલે હવે પાણી આવવાનું બંધ થયું. આને ઓપ્શમિક ભાવ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે ક્ષાયિક ભાવમાં શું ફરક છે? કે પેલો ઉપરથી જે આઠ જાતના નળ છે એમાં સમજો એક જાતનો નળ જ બંધ કરી દીધો, આઠમાંથી એક જાતનો નળ જ બંધ કરી દીધો, તો એ જાતનું પાણી આવવાનું જ બંધ થઈ ગયું ને. હવે એ જાતનું પાણી આવવાનું બંધ થઈ ગયું તો એ જાતનું પાણી હવે નીચેથી નીકળવાનું પણ બંધ થઈ ગયું. કેમ કે સત્તામાં એ ટાંકીમાં જ એ જાતનું પાણી જ નથી, તો એ જાતનો ઉદય ક્યાંથી આવે? એવી જ રીતે જીવે પોતાના અત્યંત વિશુદ્ધ પરિણામથી એ એક જાતના કર્મને આવતા જ રોકી દીધા, કમ્પ્લીટલી બંધ જ કરી દીધા, તો સત્તામાંથી એ જાતના કર્મનો નાશ થઈ ગયો. હવે સત્તામાંથી એ જાતના કર્મનો નાશ થઈ ગયો તો પછી ઉદયમાં જ ક્યાંથી આવે? છે જ નહીં તો ઉદયમાં કેવી રીતના આવે? તો આવી અવસ્થાને ક્ષય કહેવાય છે, કર્મનો ક્ષય. ક્ષય એટલે કોને કહેવાય? ક્ષય કે હવે એ જાતના કર્મ સત્તામાં જ નથી, તો એનો ઉદય ક્યાંથી આવે? અને સામે જીવના અત્યંત વિશુદ્ધ પરિણામ રહે છે એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે, બરાબર. જો ફરીથી વાંચીએ 176 ક્વેશ્ચન. કર્મનો સર્વથા નાશ સાથેના સંબંધ વાળો આત્માનો જે અત્યંત વિશુદ્ધ ભાવ પ્રગટ થાય છે તેને ક્ષાયિક ભાવ કહે છે. કર્મના સર્વથા નાશ સાથે સંબંધ વાળો આત્માનો અત્યંત વિશુદ્ધ પરિણામ, અહીંયા આત્માને અત્યંત વિશુદ્ધ પરિણામ પ્રગટ થયો, આ બાજુ કર્મનો સર્વથા નાશ થયો એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે, અને કર્મને ક્ષય કહેવામાં આવે છે, બરાબર. જો મોક્ષશાસ્ત્રમાંથી આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મ આવરણનો નાશ થવો તેને કર્મનો ક્ષય, તે કર્મનો ક્ષય છે. સામેના ભાવ, જીવના ભાવ એ ક્ષાયિક ભાવ છે, બરાબર. ખ્યાલ આવે છે કે નહીં? ફરીથી ક્ષાયિક ભાવ ને ઓપ્શમિક ભાવમાં શું ફરક છે? ઓપ્શમિક ભાવમાં જીવના વિશુદ્ધ પરિણામથી પેલા કર્મ છે તો ખરા, ઉદયમાં તો આવી રહ્યા હતા, પણ અહીંયા જીવના વિશુદ્ધ પરિણામથી તેને અમુક ક્ષણ માટે દબાવી દીધા છે. એ દબાવેલા કર્મ પાછા ઉદયમાં આવશે જ્યારે પેલો જીવના જે વિશુદ્ધ પરિણામ થોડા મોડા પડશે, તો અહીંયાથી કર્મનો ઉદય ચાલુ થઈ જશે પાછો, બરાબર. તો એને ઓપ્શમિક ભાવ કહેવાય છે. એ ઓપ્શમિક ભાવ ટેમ્પરરી છે, પણ એ ટેમ્પરરી વિશુદ્ધ ભાવ છે. એની જે શુદ્ધિ છે ભાવની, એ તો શુદ્ધ જ છે, પણ એ ટેમ્પરરી છે. હવે ક્ષાયિક ભાવ શું છે? કે એ તો પરમનન્ટ છે, એ જાતના કર્મ જ પૂરા થઈ ગયા તો હવે ઉદયમાં ક્યાંથી આવશે? હવે ઉદયમાં આવશે જ નહીં. તો જીવના એ જે અત્યંત વિશુદ્ધિ જે થઈ, એ વિશુદ્ધિ હવે કાયમ રહેશે. એને ક્ષાયિક ભાવ કહે છે. ક્ષાયિક ભાવ હંમેશા કાયમ રહેવાવાળો છે. ઔપશમિક ભાવ એ ટેમ્પરરી છે, બરાબર. હવે ઔપશમિક ભાવ ફક્ત દર્શન મોહ અને ચારિત્ર મોહમાં જ થાય છે, એની આપણે વાત જોશું આગળ. પણ ક્ષાયિક ભાવ તો બધા જ આઠે કર્મોમાં થઈ શકે છે ને. હવે એની વાત આગળ કરશું, એ ભેદ પ્રભેદને હજી આગળ જોશું. અત્યારના ખાલી પરિભાષા આપણે જોઈ રહ્યા છે. ચાલો હવે આપણે જોઈએ છે ક્ષાયોપશમિક ભાવ. આ પાંચ ભાવમાં કદાચ ક્ષાયોપશમિક ભાવને સમજવું સૌથી અઘરું છે. જો આ સમજાઈ ગયું તો બાકી બધું સમજાઈ જાય છે. જો પરિભાષા, કર્મના ક્ષયોપશમ સાથેના સંબંધવાળો જે જીવનો ભાવ, તેને ક્ષાયોપશમિક ભાવ કહે છે. કેટલી સિમ્પલ છે. અહીંયા કર્મનો ક્ષયોપશમ થયો, અહીંયા જે જીવનો ભાવ થયો તેને ક્ષાયોપશમિક ભાવ કહેવામાં આવે છે. કર્મનો ક્ષયોપશમ, અહીંયા જીવનો ભાવ, બરાબર. હવે પણ આ ક્ષયોપશમ મતલબ કર્મ એ શબ્દનો શું મતલબ, બસ એ જ ટ્રીકી છે, એ જ આપણે સમજવાનું છે. જો મોક્ષ શાસ્ત્રમાંથી આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનો સ્વયં અંશે ક્ષય અને અંશે ઉપશમ, તે કર્મનો ક્ષયોપશમ છે. જો આપણે અત્યાર સુધી ઔપશમિક ભાવમાં શું જોયું કે કર્મનો ઉપશમ છે, ક્ષાયિક ભાવમાં શું જોયું કર્મનો ક્ષય છે. હવે અહીંયા શું કહે છે કે આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનો સ્વયં અંશે ક્ષય અને અંશે ક્ષયોપશમ, બરાબર. અંશે આંશિક કર્મનો ક્ષય થઈ ગયો, આંશિક કર્મનો ઉપશમ થઈ ગયો, એને ક્ષયોપશમ કહે છે, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? જો વાત આટલી સિમ્પલ નથી, આ તો એક ઇઝી રીતે સમજાવવાની પદ્ધતિ છે. હવે એમ સમજો કે જો અમુક પહેલા આપણે ધાર્મિક ટર્મિનોલોજી જોઈ લઈએ. આ ટર્મિનોલોજી થોડી અઘરી છે, પણ તો પણ એને સાંભળો, એને સમજો, એ ઇમ્પોર્ટન્ટ છે. જો એ જ પેજ 342માં નીચે પેલા બ્રેકેટમાં આપ્યા છે ને, એ બધા શબ્દ આપણે જોઈએ છે. 1, 2, 3, 4, 5 લખેલું છે ને. જો એ એક સમયમાં કર્મના જેટલા પરમાણુઓ ઉદયમાં આવે છે તે સર્વના સમૂહને નિષેક કહે છે. પહેલો શબ્દ નિષેક. નિષેક કોને કહેવાય? એમ સમજો કે દર સમયે કર્મ જે ઉદયમાં આવવાના છે એને એક લાઇનમાં ઓર્ગેનાઇઝ કરો. એમ સમજો લાઇન આપણે બનાવી દઈએ, પહેલી લીટી, બીજી લીટી, ત્રીજી લીટી, ચોથી લીટી, પાંચમી લીટી, એવી રીતના. હવે આ પહેલી લાઇન જે કરી એમાં બધા એ કર્મના પરમાણુઓ મૂકી દો જ્યાં પહેલા સમય ઉદયમાં આવવાના છે. પહેલા સમય એટલે વર્તમાન સમય, બસ આ પહેલા વર્તમાનમાં ઉદય આવી જ જવાના છે. બીજી લાઇન જે કરી એમાં એવા કર્મ પરમાણુઓ મૂકો જ્યાં વર્તમાનમાં નહીં પણ સેકન્ડ સમય, ઇન ફ્યુચર, નેક્સ્ટ સમય ઉદય આવવાના છે. પછી થર્ડ લાઇનમાં એવા કર્મ પરમાણુઓ મૂકો જે પહેલા સેકન્ડ સમયની પછી, એટલે આજથી લઈને થર્ડ સમયમાં ઉદયમાં આવવાના છે. એવી રીતના જ ફોર્થ લાઇનમાં એવા પરમાણુઓ મૂકી દો જે આજથી લઈને ફોર્થ સમયમાં ઉદયમાં આવવાના છે. ફિફ્થ લાઇનમાં એવા પરમાણુઓ મૂકો જે આજથી લઈને ફિફ્થ સમયમાં ઉદયમાં આવવાના છે. ખ્યાલ આવે છે કે નહીં? આવી રીતના આખી લાઇન અરેન્જમેન્ટ બનાવી દઈએ આપણે. હા, જો આપણી પાસે બોર્ડને કયો તો ડ્રો કરીને બતાવો. હવે ઇમેજિન કરો, પહેલી લાઇન, બીજી લાઇન, ત્રીજી લાઇન, ચોથી લાઇન, પાંચમી લાઇન, છઠ્ઠી લાઇન, એમ કરતા કરતા અસંખ્ય સમય સુધીની લાઇનો બનાવી દો. કેમ કે સાગરોપમ સુધીના કર્મ બંધાયેલા હોય છે ને. તો આપણે અત્યારના કઈ આમ બનાવી નથી, પણ આપણા જ્ઞાનમાં બનાવી દો એમ, સાગરોપમ સુધીની લાઇન બની ગઈ અને એ આજથી લઈને સાગરોપમ સુધીના કાળ સુધી ઉદયમાં આવશે એવી વ્યવસ્થા આપણી પાસે છે, બરાબર. હવે જે વર્તમાન સમયની લાઇન બનાવી એ વર્તમાન સમયના પરમાણુઓ એ પરમાણુઓ છે જે આ સમયમાં ઉદયમાં આવવાના જ છે. નેક્સ્ટ લાઈન નેક્સ્ટ સમય, નેક્સ્ટ લાઈન એના પછીના સમય, નેક્સ્ટ લાઈન એના પછીના સમય, એમ કરીને આખી આપણે રચના બનાવી. બરાબર, આને નિષેક રચના કહેવાય છે. આ નિષેક શબ્દ આપણે જો, નિષેક કોને કહેવાય? કે આ દરેક લાઈનમાં જે પરમાણુઓનો સમૂહ છે જે હમણાં ઉદયમાં આવવાનો છે એને નિષેક કહેવામાં આવે છે. જો ફરીથી વાંચીએ પહેલો પણ, એક સમયમાં કર્મના જેટલા પરમાણુઓ ઉદયમાં આવે તે સર્વના સમૂહને નિષેક કહે છે. આ એક સમયમાં જેટલા પરમાણુઓ ઉદયમાં એક સાથે આવી જશે, કેટલા આવશે? તો એક સાથે અનંતા પરમાણુ ઉદયમાં આવે છે. એ અનંતા પરમાણુઓ એના સમૂહને એક નિષેક કહેવાય છે. બરાબર, નિષેક એટલે શું? કે એક સમયમાં જેટલા ઉદયમાં આવશે એનો સમૂહ. બરાબર, ક્લિયર? ઓકે, હવે જો આગળ જોઈએ સેકન્ડ વર્ડ. હા, જીવના સમ્યક્ત્વ જ્ઞાનાદિ અનુજીવી ગુણોને જે પૂરી રીતે ઘાત થવામાં નિમિત્ત છે તેને સર્વઘાતી કહે છે. હવે આ સર્વઘાતી શું છે એ જોઈએ. એની સાથે જો પાંચમું પણ વાંચી લઈએ, જે જીવના જ્ઞાનાદિ ગુણોને એકદેશ ઘાત થવામાં નિમિત્ત છે તેને દેશઘાતી કહે છે. બરાબર, બે શબ્દ છે, સર્વઘાતી અને દેશઘાતી. જો આપણે એને પણ સમજવાની ટ્રાય કરીએ, એમ સમજો કે આકાશમાં સૂર્ય છે. બરાબર, હવે એ સૂર્યની સામે વાદળાઓ આવી જાય તો એ વાદળાઓ આવી પણ જાય તો પણ સૂર્યને પૂરેપૂરો, એટલે કે સૂર્યના પ્રકાશને પૂરેપૂરો ઢાંકી દેતા નથી. આકાશમાં સૂર્ય છે અને વાદળાઓ આવી પણ જાય તો પણ આમ નીચે આપણને અહીંયા બધે ઉજાસ દેખાય છે, આપણને લાઇટ દેખાય છે. એ લાઇટ દેખાય છે એનો શું મતલબ? કે ભલે સૂર્યનો અમુક પ્રકાશ એ વાદળાઓથી ઢંકાઈ ગયો પણ અમુક તત્વો એ પાસ થઈને નીચે સુધી આવે છે. બરાબર, આને દેશઘાતી સમજો. કે જે કર્મનો ઉદય છે એ કર્મનો ઉદય થતા જીવના ગુણો, જો ઘાતી કર્મ કોને કહેવાય? કર્મ બે પ્રકારના ને, ઘાતી અને અઘાતી. ઘાતી કોને કહેવાય? કે જેના ઉદયથી જીવના ગુણોનો ઘાત થાય. હમણાં ભલે નિમિત્તની ભાષા આપણે વાપરીએ છીએ, ખરેખર કઈ ઘાત બાત થતો નથી, પણ નિમિત્તની ભાષામાં જ્યાં જીવના કર્મનો ઉદય થાય છે તો અહીંયા સામે જીવના ગુણોનો ઘાત થાય છે. બરાબર, હવે અહીંયા એ કર્મનો ઉદય થતા જીવના ગુણોનો પૂરેપૂરો ઘાત ન થાય, અમુક ગુણની અવસ્થા અમુક તો એ પ્રગટ હોય એને દેશઘાતી કહેવાય છે. ખ્યાલ આવ્યો કે? સમજો, જીવના ગુણોની અવસ્થા સૂર્ય જેવી છે અને પેલા કર્મ વાદળા જેવા છે, તો એ કર્મ સામે આવી જવા છતાં એ જીવના ગુણની પ્રગટતા બહાર તો પણ થોડીક તો દેખાય છે, પૂરેપૂરો ઘાત નથી થતો, એને દેશઘાતી કહેવાય છે. બરાબર, હવે સર્વઘાતી સમજો. પેલા સૂર્યમાં ચંદ્ર આવી જાય સામે, મૂન આવી જાય તો સોલાર એક્લિપ્સ થાય છે ને, આપણે જોઈએ ને એક્લિપ્સ, સૂર્યગ્રહણ થાય ને. તો સૂર્ય હોય સામે ચંદ્ર આવી જાય, હવે એટલા ભાગમાં જ્યાં એનો પડછાયો પડે છે ત્યાં પ્રકાશનો પૂરેપૂરો ઘાત થઈ જાય છે. પૂરેપૂરો ઘાત એટલે બધે નીચે અંધારું ફેલાઈ જાય છે. એ અંધારું કેમ ફેલાય છે? કેમ કે એ સૂર્યનો પ્રકાશ હવે એટલા ભાગમાં બિલકુલ નથી આવતો, જરાય નથી આવતો. આને સર્વઘાતી કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ બાજુ જીવના ગુણો અને આ બાજુ કર્મનો ઉદય, કર્મનો ઉદય આવતા જીવના ગુણોનો પ્રગટતા બિલકુલ ન થાય, જીવના ગુણોનો પૂરેપૂરો ઘાત થઈ જાય, એને સર્વઘાતી ગુણ કર્મ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? એક કીધા દેશઘાતી કર્મ, કે જે જીવના ગુણને પૂરેપૂરા ઘાતતા નથી, અમુક અંશે ઘાતે છે અને અમુક અંશે પ્રગટ છે. ને બીજું છે સર્વઘાતી, જે જીવના ગુણોને પૂરેપૂરા ઘાતી દે છે અને એ ગુણ હવે પ્રગટ જ નથી. બરાબર, સર્વઘાતી અને દેશઘાતી. હવે જો આગળ આપણે કેટલા વર્ડ જોયા, પેલા કર્મને લાઈનમાં ઓર્ગેનાઇઝ કર્યા અને એને સમૂહને કીધું નિષેક. એ નિષેકમાં અમુક સર્વઘાતી છે અને અમુક દેશઘાતી છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો દર સમયે જીવને જે કર્મનો ઉદય આવે છે ને, તો સમજો કે વર્તમાનમાં દરેક જીવમાં સ્વભાવથી તો કેવળ જ્ઞાન પ્રગટ કરવાની તાકાત છે, તો સ્વભાવથી છે, પણ સામે એક કેવળ જ્ઞાનાવરણ કર્મ આવી ગયું, તો જીવનો કેવળ જ્ઞાન સ્વભાવ બિલકુલ પ્રગટ નથી થતો, એને સર્વઘાતી સ્પર્ધક કહેવામાં આવે છે, એ સર્વઘાતી કર્મ કહેવામાં આવે છે. બરાબર. હવે સામે જીવમાં જ્ઞાન ગુણ પણ એક મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના પણ ગુણો છે, એની સામે મતિ જ્ઞાનાવરણ અને શુદ્ધ જ્ઞાનાવરણ કર્મ પણ આવી ગયા, તોય મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનનો પૂરેપૂરો અભાવ નથી થયો. અમુક અંશે તોય પ્રગટ છે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન, એને દેશઘાતી કહેવામાં આવે છે. દર સમયે જીવને શક્તિ રૂપે તો કેવળ જ્ઞાન પ્રગટ થવાની તાકાત છે, પણ પ્રગટમાં થતું નથી. કેમ કે એ નિષેકમાં કેવળ જ્ઞાનાવરણ કર્મ ત્યાં મોજુદ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને દર સમયે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન તો જીવને પ્રગટ છે. કેમ કે સ્વભાવમાં હતું અને ત્યાં સ્પર્ધકમાં અરે નિષેકમાં ત્યાં દેશઘાતી કર્મ મોજુદ હતા, તો અમુક અંશે ઘાત થયો અને અમુક અંશે તોય પ્રગટ થયું. ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણે નિષેક, સર્વઘાતી, દેશઘાતી, બરાબર, આ ત્રણ વસ્તુ જોઈ. હવે ચોથો શબ્દ જોઈએ, સ્પર્ધક. વર્ગણાઓના સમૂહને સ્પર્ધક કહે છે. આ સ્પર્ધકનો શું મતલબ? એમ સમજો સિમ્પલ વર્ડમાં, આપણે જોયું ને કે દરેક સમયના આપણે કર્મના પરમાણુઓને ઓર્ગેનાઇઝ કર્યા, બરાબર. આપણે એમ કહીએ ને કે મેં વિકારી ભાવ કર્યા તો અનંત કર્મો પરમાણુ બંધાયા. હવે અનંત કર્મો પરમાણુનો ઉદય આવશે. પણ આ પરમાણુ એટલે શું? એક એકનો ઉદય આવે છે, એક એક પરમાણુનો ઉદય આવે છે કે એક એક બંધાય છે? તો ના, એવી રીતના નથી હોતું. તો કેવી રીતના હોય છે? એક સાથે આખું અનંતનું ગ્રુપ બંધાય છે અને એક સાથે આખું અનંતનું ગ્રુપ ઉદયમાં આવે છે. એટલે નાના નાના પેકેટ્સમાં ઉદયમાં આવે. એમ સમજો કે બે પેકેટ બંધાય, પાંચ પેકેટ બંધાય, છ પેકેટ બંધાય, વોટ એવર. હવે આપણે એમાં અત્યારના નથી જવું, પણ એમ સમજો આ એક નાનું જે પેકેટ છે, વિચ ઇઝ અ ગ્રુપ ઓફ અનંત પરમાણુ, એને સ્પર્ધક કહેવામાં આવે છે. ગ્રુપ ઓફ પરમાણુ જે બંધાયા અને ગ્રુપ ઓફ પરમાણુ જે ઉદયમાં આવે છે તેને સ્પર્ધક કહેવામાં આવે છે. તો આપણે જેવા દેશઘાતી અને સર્વઘાતી ટાઈપના કર્મ પરમાણુ જોયા, એ આ ગ્રુપને દેશઘાતી અથવા ગ્રુપને સર્વઘાતી બનાવે છે. બરાબર. એટલે આખું ને આખું ગ્રુપ દેશઘાતી છે અથવા સર્વઘાતી છે. હવે જો ફળ આપ્યા સિવાય ઉદયમાં આવેલા કર્મોનું ખરી જવું તેને ઉદયાભાવી ક્ષય કહેવામાં આવે છે. દર સમયે કર્મ પરમાણુનો ઉદય આવવાનો છે. એ દર સમયે કર્મ પરમાણુનો ઉદય આવે અને સામે જીવને ફળ મળે. કર્મનો ઉદય આવે અને જીવને ફળ મળે, કર્મનો ઉદય આવે અને જીવને ફળ મળે. પણ અમુક વખતે એવું પણ બને કે કર્મનો ઉદય, હવે સમજો કે ચારિત્ર મૌનિયના કર્મ છે, તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન, બધા જ કર્મ સત્તામાં તો છે, પણ જીવના એટલા વિશુદ્ધ પરિણામ છે કે જીવ સાતમા ગુણસ્થાનમાં પહોંચી ગયો છે. હવે સાતમા પહોંચી ગયો અને આ બાજુ અનંતાનુબંધીનો ઉદય આવે, એવું તો બને નહીં. તો એ કર્મ પરમાણુનું શું થાય? એ પરમાણુ તો છે ને ત્યાં, એ પરમાણુ ત્યાં છે, ઉદયમાં આવી શકે નહીં. તો શું થાય? કે એ કન્વર્ટ થઈને સંજ્વલનમાં કન્વર્ટ થઈ જાય અને પછી ઉદયમાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અનંતાનુબંધીને જવા દેવું, એનું અલગ છે આખું. પણ અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ એ સંજ્વલનમાં કન્વર્ટ થઈ ગયા અને પછી ઉદય આવ્યો. બરાબર. તો પોટેન્શિયલ તો એમનું હતું કે પ્રત્યાખ્યાનાવરણ તરીકે ઉદયમાં આવે, પણ એવું ન બન્યું એ કન્વર્ટ થઈને સંજ્વલનમાં ઉદયમાં આવ્યા, આને કહેવાય ઉદયાભાવી ક્ષય. ખ્યાલ આવે છે કે નહીં? જો હવે આપણે ક્ષયોક્ષમની ખરેખરી ડેફિનેશન વાંચીએ છીએ, ખૂબ ધ્યાનથી સાંભળજો. આ પરિભાષા થોડી ટ્રીકી છે પણ વાંચતા સમજાય એવી છે. જો વર્તમાન કાલ વર્તમાન નિષેકમાં સર્વગાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, જો ત્રણ કન્ડિશન આપણને બતાવશે, આ ત્રણ કન્ડિશન પૂરી થાય ત્યારે જ કર્મનો ક્ષયોક્ષમ કહેવામાં આવે છે. અને જ્યારે કર્મનો ક્ષયોક્ષમ થાય ત્યારે જીવના ક્ષયોક્ષમિક ભાવ કહેવામાં આવે છે. બરાબર? ફરીથી, જીવને ક્ષયોક્ષમિક ભાવ ક્યારે થાય? જ્યારે સામે કર્મમાં ત્રણ કન્ડિશન ફૂલફિલ થાય. હવે કઈ ત્રણ કન્ડિશન છે? જો પહેલા ઔદયિક ભાવ કીધું, સોરી, પહેલા ઔક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ કીધું, દેટ વોઝ વેરી સિમ્પલ. કર્મ એ એક જ કન્ડિશન ફૂલફિલ કરવાની છે. શું કરી? કે ઔક્ષમિક ભાવમાં કર્મ ઉદયમાં ન આવ્યા, બરાબર, સત્તામાં છે પણ ઉદયમાં ન આવ્યા, બસ એક જ કન્ડિશન, તો એને ઔદય, એને ઔક્ષમિક ભાવ કહી દીધો. ક્ષાયિક ભાવમાં શું થયું? કર્મ સત્તામાં હતા જ નહીં તો ઉદયમાં ક્યાંથી આવે? તો એ પણ એક જ કન્ડિશન થઈ ને, કોઈ કોમ્પ્લિકેશન નથી. હવે ક્ષાયોક્ષમિક ભાવમાં થોડું કોમ્પ્લિકેશન છે, કેમ કે કર્મ એ ત્રણ કન્ડિશન ફૂલફિલ કરવાની છે. કઈ ત્રણ કન્ડિશન? જો આ જે નિષેકો આપણે બનાવ્યા ને બધા, એક એક સમયના નિષેક બનાવ્યા. આ નિષેક એટલે શું? કે એક ગ્રુપ ઓફ પરમાણુ જે એક સમયમાં ઉદયમાં આવવાના છે. તો વર્તમાન કાળમાં જે પહેલો નિષેક છે, એ પહેલા નિષેકનો ઉદય વર્તમાન કાળમાં આવી જશે ને, આ સમયે ઉદયમાં આવશે. તો વર્તમાન નિષેકમાં સર્વગાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, આ પહેલી કન્ડિશન છે. એટલે વર્તમાન નિષેકમાં જેટલા પણ સર્વઘાતી સ્પર્ધક છે, બધાની જેટલા પણ, એટલે કે એ જે ભાવની આપણે વાત કરીએ છીએ એને રિલેટેડ, બરાબર, જ્ઞાનની વાત કરે તો જ્ઞાનને રિલેટેડ, ચારિત્રની વાત કરે ચારિત્રની રિલેટેડ, એવી રીતના સમજો. તો વર્તમાન કાળમાં જે પરમાણુઓ છે નિષેકમાં, એમાંથી સર્વગાતી પરમાણુ જે છે, એ સર્વગાતી પરમાણુઓનો ઉદયાભાવી ક્ષય, એટલે કે એમનો ઉદય નહીં થાય, બરાબર. અરે વર્તમાન કાળમાં છે તે પરમાણુઓ, હા, પહેલા નિષેકમાં છે અને એનો ઉદય આ સમય જ થવાનો છે, તો પણ આ છેલ્લા સમયે, ઇમેજિન કરો, આ બધા નિષેકો બનાવ્યો ને આપણે, ફર્સ્ટ નિષેક, સેકન્ડ નિષેક, થર્ડ નિષેક, ફોર્થ નિષેક, એટલે આ પહેલા નિષેકનો ઉદય આ વર્તમાન કાળમાં જ આવી જશે, સેકન્ડ નિષેકનો ઉદય નેક્સ્ટ સમયમાં આવશે, થર્ડ નિષેકનો ઉદય એના પછીના સમયમાં આવશે. તો જેમ જેમ ટાઈમ આગળ જતો જાય છે એમ એમ એક એક નિષેક ઉડતા જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એક એક નિષેક ડિલીટ થતા જાય અને ગાડી નીચે આપણી જતી જાય, એમ સમજો. આજથી લઈને પાંચ સમય પછી અહીંયા ઉપરથી પાંચમા સમય સુધી આપણે પહોંચ્યા હશો, બરાબર, વેરી ક્લિયર. હવે જ્યાં વર્તમાન સમય સુધી ન પહોંચે ત્યાં સુધી એ નિષેકમાં સર્વગાતી સ્પર્ધકો છે, સર્વગાતી પરમાણુઓ છે, એમ સમજો. પાંચમા સમયની આપણે વાત કરીએ છીએ તો વર્તમાન ગયો, એના પછીનો ગયો, એના પછીનો ગયો, એના પછીનો ગયો, અને હવે પાંચમો સમય આવ્યો. તો જ્યાં સુધી ફિફ્થ સુધી ન આવે ત્યાં સુધી એ નિષેકમાં સર્વગાતી સ્પર્ધક પણ છે અને દેશઘાતી સ્પર્ધક પણ છે. જેવો ફિફ્થ સમય આવશે એવું જ આ સર્વગાતી સ્પર્ધકો કન્વર્ટ થઈને દેશઘાતીમાં કન્વર્ટ થઈ જશે, પણ પોતા રૂપે ઉદયમાં નહીં આવે. ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી જો કહું છું, થોડું કોમ્પ્લિકેટેડ છે, ધ્યાનથી સાંભળજો. સર્વગાતી કોને કહેવાય? કે જેનો ઉદય આવતા જીવના એ ગુણની પ્રગટતા થાય જ નહીં, બિલકુલ ન થાય, સમજો, જ્ઞાન ગુણની પ્રગટતા જ ન થાય, એટલે જ્ઞાન હોય જ નહીં પર્યાયમાં. પણ એવું તો બનતું નથી ક્યારે. તો શું થાય છે કે જે સમયે એ કર્મના નિષેકનો ઉદય આવવાનો છે તે જ સમયે, એની પહેલાના સમયે નહીં કે ચલો એડવાન્સમાં હું પ્રિપેર કરીને રાખું આમ કન્વર્ઝન થઈને, એવું નહીં. ચલો પાંચ સમય બાકી છે ને, તો પહેલેથી સર્વગાતિમાંથી દેશગાતિમાં કન્વર્ટ થઈને રેડી રહું એમ નહીં. વર્તમાન સમયમાં જ જે સમયે ઉદય આવવાની તૈયારી છે ત્યારે જ સર્વગાતિ સ્પર્ધકો પોતા રૂપે ઉદયમાં નથી આવતા અને કન્વર્ટ થઈને દેશગાતિમાં કન્વર્ટ થઈ જાય છે. આને શું કહેવાય છે? પહેલી કન્ડિશન કે વર્તમાનકાલીન સર્વગાતિ સ્પર્ધકનો ઉદય અભાવી ક્ષય. ઉદયના અભાવે ક્ષય કહેવાય છે. ક્ષય એટલે નાશ નથી થઈ ગયો, હજી ભવિષ્યમાં એ સર્વગાતિ સ્પર્ધકો પડેલા છે. ભૂતકાળના તો સ્પર્ધકો ઉડી ગયા ને બધા, ઉદયમાં આવી ગયા, ભવિષ્યમાં પડેલા છે. વર્તમાનમાં એ સ્પર્ધકો પોતા રૂપે ઉદયમાં નથી આવતા, એને એમ કહેવાય છે કે ઉદયનો અભાવ રૂપે ક્ષય. ખ્યાલ આવે ને, ઉદયાભાવી ક્ષય. આ થઈ પહેલી કન્ડિશન. હવે સેકન્ડ કન્ડિશન, ઈ વર્તમાન કાલમાં જ જે દેશગાતિ સ્પર્ધકો છે એનો ઉદય, બરાબર, કે આ જે સર્વગાતિ દેશગાતિમાં કન્વર્ટ થયા એ દેશગાતિ રૂપે ઉદયમાં આવશે. સમજો કે જીવમાં મુનિરાજની અવસ્થામાં, મુનિરાજની અવસ્થા છે સત્તામાં, તો પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન સંજ્વલન પડ્યા છે. હવે સમજો કે એ મુનિરાજની અવસ્થા છે એટલે ઉદય તો સંજ્વલનનો જ આવે છે ને, ખાલી ઉદય સંજ્વલન કશાયનો જ આવી શકે, કેમ કે પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાનનો ઉદય આવી જાય તો જીવ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાંથી ચોથા કે પાંચમામાં પડી જાય, ડિપેન્ડિંગ ઓન કે જેનો ઉદય આવે. તો અહીંયા શું થાય છે કે સત્તામાં તો પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન સંજ્વલન ત્રણે પડ્યા છે, પણ જે સમયે કર્મનો ઉદય આવવાનો છે તે વર્તમાન નિષેકમાં જ, વર્તમાન કાળમાં એ પ્રત્યાખ્યાન ને અપ્રત્યાખ્યાન કન્વર્ટ થઈને સંજ્વલનમાં થઈ જાય છે, બરાબર. દેટ ઇઝ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન કે એ જે સંજ્વલન કશાયો થયા એનો ઉદય સંજ્વલન રૂપે આવે છે, બરાબર. આ સેકન્ડ કન્ડિશન થઈ. હવે થર્ડ કન્ડિશન, આગામી કાળમાં એટલે કે ભવિષ્યમાં, આપણે ફિફ્થ સમયમાં છે ને, એમ સમજો 6, 7, 8, 9, 10, હજી ભવિષ્યમાં ઉદય આવવાવાળા નિષેકોનો સદ અવસ્થાન રૂપ ઉપશમ. હવે આનો શું મતલબ છે? સમજો કે જે નિષેકની વાત ચાલી રહી છે એ નિષેકમાં અત્યાર સુધી બે કન્વર્ઝન થયા, કે સર્વગાતિમાંથી દેશગાતિ થઈ ગયા, દેશગાતિનો ઉદય આવી ગયો, એ બે વસ્તુ થઈ ગઈ, બરાબર. પણ ભવિષ્યમાં જે સર્વગાતિ સર્વગાતિ રૂપે જ રહે છે, દેશગાતિ દેશગાતિ રૂપે જ રહે છે, એટલે કે જેમ છે તેમ એમ જ રહેવું, એમાં પાછું કન્વર્ટ થઈને ઉદયમાં આવી જાય એમ ન બને. હા, જેને સાંભળ્યો ઉદીર્ણા થઈ જાય, ઉદીર્ણા થઈને વર્તમાન સમયમાં આવી જાય તો એવું ન બની શકે. એ થર્ડ કન્ડિશન છે કે ભવિષ્યમાં, ભવિષ્યના નિષેકોમાં કર્મની જેવી અવસ્થા છે તેવી જ બની રહે, તેને કહેવાય છે સદ અવસ્થા. સદ અવસ્થા જેવી અવસ્થા છે તેવી એ રૂપે ઉપશમિત થવું, એવી જ બની રહેવી. આ ત્રણ કન્ડિશનને એવી કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહે છે. જો મેં કહ્યું તું થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ જો હવે આપણે એકદમ સાદી ભાષામાં એને સમજીએ, જીવના પરિણામ અને કર્મને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, બરાબર. જીવના પરિણામ જો તીવ્ર થાય તો કર્મનો તીવ્ર ઉદય આવવો જ પડે, જીવના પરિણામ જો મંદ થાય તો કર્મના મંદ ઉદયને આવવું પડે. હવે એક સમયમાં તીવ્ર પરિણામ ને એક સમયમાં મંદ પરિણામ, તો સામે કર્મમાં પણ એક સમયમાં તીવ્ર ઉદય એક સમયમાં મંદ ઉદય રૂપ વ્યવસ્થા હોવી જોઈએ. કર્મમાં શું વ્યવસ્થા છે કે દર સમયે જો ધ્યાન આપજો, દર સમય એટલે કે દરેક નિષેકમાં, આ નિષેકમાં તીવ્રથી લઈને મંદ પરિણામ સુધીના બધા જ કર્મ અવેલેબલ છે. ફરીથી સમજો, અત્યારે તો આપણે પાઠશાળા ભણીએ છીએ, આપણા પરિણામ મંદ છે, કોઈ ગુસ્સો કોઈને નથી આવતો ને, કોઈને કશાય ભાવ નથી થતા ને, તો પણ કર્મની વ્યવસ્થામાં એક ગુસ્સાના કર્મ પરમાણુ રેડી છે, અવેલેબલ છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ હવે જીવને તો ગુસ્સાના ભાવ નથી આવતા. તો કર્મની વર્તમાન અવસ્થામાં તો એ પરમાણુઓ છે, તો હવે એનું શું થશે? તો અહીંયા જીવને ગુસ્સાના પરિણામ નથી, તો એ કર્મના ગુસ્સાવાળા પરમાણુઓ કન્વર્ટ થઈને શાંતિ રૂપના પરમાણુમાં ઉદયમાં આવશે. બરાબર, આવી કર્મના પરમાણુઓની કન્વર્ટ થવાની વ્યવસ્થા એને સંક્રમણ કહેવામાં આવે છે. બરાબર, હવે સંક્રમણ એટલે ચેન્જ થવું, સંક્રમણ એટલે ચેન્જ થવું. તો અહીંયા જીવના જેવા પરિણામ છે એવા રૂપે જે સર્વઘાતી પરમાણુઓ છે એ ઉદયમાં ન આવીને કન્વર્ટ થઈ જાય છે દેશઘાતીમાં, અને દેશઘાતીનો ઉદય આવે છે, અને ભવિષ્યમાં જેવી અવસ્થા છે તેવી બની રહે છે. આવી ત્રણ કન્ડિશનને ક્ષયોક્ષમ કહેવામાં આવે છે. જ્યાં કર્મનો આવો ક્ષયોક્ષમ થાય છે ત્યાં સામે જીવના ભાવોને ક્ષયોક્ષમિક ભાવ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો સૌથી પહેલું આપણે જોયું ઓપ્શમિક ભાવ, કર્મના ઉદયને દબાવી દીધો, એટલે નિષેકમાં કર્મ તો છે પણ એ ઉદયમાં નથી આવતા, એને દબાવી દીધા. એને એ નિષેકમાં જે સમજો જે સમયે નિષેકો ઉદયમાં આવે છે ને ત્યાં ગેપ કરી નાખ્યો, એ સમયમાં એ નિષેકો એ પરમાણુઓ જ નથી, તો એને ઓપ્શમિક ભાવ કહેવામાં આવે છે. પછી બીજું ક્ષાયિક ભાવ, એટલે કે કર્મના સત્તામાંથી જ એને નાશ કરી નાખ્યા, એ કર્મ હવે સત્તામાં જ નથી. અહીંયા જીવના પરિણામને ક્ષાયિક ભાવ કહેવાય છે. અને ત્રીજું, આ બાજુ કર્મમાં ક્ષયોક્ષમ થાય છે, એટલે જે સર્વઘાતી છે એનો ઉદય નથી થતો એ રૂપે એને ક્ષય કહેવાય છે. દેશઘાતી છે એનો ઉદય થાય છે, અને બાકીના જે ભવિષ્યમાં છે એનો ઉપશમ થાય છે, એટલે ક્ષય. સર્વઘાતીનો ઉદય નથી એ ક્ષય, ભવિષ્યના ત્યાં ને ત્યાં રહે છે ઉપશમ, એટલે એને ક્ષય ઉપશમ, ક્ષયોપશમ એમ કહેવામાં આવે છે. તો કર્મનો ક્ષયોપશમ, અને આ બાજુ જીવના જેવા પરિણામ થયા એને ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવે છે. બરાબર, જો આ રીતે આજે આપણે ત્રણ પ્રકારના ભાવોની ચર્ચા કરી, ઔપશમિક ભાવ, ક્ષાયિક ભાવ અને ક્ષયોક્ષમિક ભાવ. હવે ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ એની ચર્ચા હજી જરાક નાનકડી છે, બહુ નથી, પણ એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. અને પારિણામિક ભાવમાં થોડું વધારે વિશેષ છે, એને આપણે લઈને પછી આ ભાવ આપણને શું બતાવે છે એને જાણીને શું ફાયદા, એની આપણે ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરશું. ચાલો જીનવાણી સુધી લઈએ છે. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રહેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું ગો. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર બધાને. હમણાં હવે બે મિનિટમાં જ અહીંયા સોલ સાયન્સના ક્લાસ શરૂ થશે.